તારીખ 15/1/1986 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 98.
ચેતન ભાવના સાધક છે અને સહજ સુખ સાધ્ય છે. ચેતન ભાવના એટલે આત્મભાવના. આત્મભાવના આત્માથી ભાવવામાં આવે તો તેના ફળમાં સહજ સુખ, આત્મિક સુખની ઉત્પત્તિ થાય છે. નિરાકુર સ્વરૂપે જે સહજાત્મ સ્વરૂપ, એમાં હુંપણાની ભાવના શ્રદ્ધાએ કરીને, જ્ઞાને કરીને, આચરણે કરીને તેના ફળમાં સહજ સુખની પ્રાપ્તિ થાય છે. બે બોલીવા લીધા છે સુખના વિષયમાં. નીચે બે લીટી છોડીને આત્મરુચિ સાધક છે અને અખંડ સુખ સાધ્ય છે, ત્યાં પણ સુખનો બોલ લીધો છે. ભાવનાનું પદ બદલીને રુચિનું પદ લીધું છે. એમ સૂચવે છે કે ચેતનની ભાવના, આત્માની ભાવના આત્મરુચિપૂર્વક હોય છે, આત્મરુચિ સહિત હોય છે. અને જેને આત્માની રુચિ છે એને આત્માની ખરી ભાવના ઉત્પન્ન થાય છે. પરની રુચિ, રાગની રુચિ, ઉદગળની રુચિ, ત્યાં આત્માની ખરી ભાવના ઉત્પન્ન થતી નથી. એમ સાથે સાથે બંને પ્રકારના પરિણામ અવિનાભાવી છે કે જેનું ફળ એક આત્મિક સુખ છે, અખંડ સુખ છે, સહજ સુખ છે. એ રીતે જેને સુખી થવું છે એને શું કરવું, એને કેવા પરિણામ હોવા જોઈએ તો સહજ આત્મિક સુખની, નિરાકુર સુખની પ્રાપ્તિ થાય, એ સ્પષ્ટ થાય છે. એમાંથી કોઈ પણ પ્રાણી માત્રને કિંચિત માત્ર સુખ, કિંચિત માત્ર દુઃખ જોઈતું નથી. અને અલ્પકાળ માટે પણ દુઃખ જોઈતું નથી. થોડું દુઃખ, અલ્પ દુઃખ અલ્પકાળ માટે પણ કોઈને જોઈતું નથી. એવો ભાવ દરેકનો, એવો અભિપ્રાય પ્રત્યેક પ્રાણી માત્ર, જીવ માત્રનો હોવા છતાં જગતમાં જીવ સુખની પ્રાપ્તિને બદલે દુઃખનો અનુભવ કરતા જોવામાં આવે છે. એનું કારણ એ છે કે એ સુખનો સાધક નિરાકુળ અને અનંત સુખ, અનંતકાળ પર્યંતનું નિરાકુળ પરિપૂર્ણ સુખ, એને સાધવા માટે કયું સાધન હોય એનું અજ્ઞાન પ્રવર્તે છે, એની ખબર નથી જીવને. એનું અહીંયા સ્પષ્ટીકરણ છે કે ચેતન ભાવના સાધક છે અને સહજ સુખ સાધ્ય છે. ચેતન ભાવના ન ભાવે અને અચેતન પદાર્થોની, અચેતન ભાવોની ભાવના ભાવે તો દુઃખની સિદ્ધિ આપોઆપ થાય છે. એમ અનર્પિત નીકળે છે, અર્પિતમાંથી અનર્પિત આપોઆપ નીકળે છે અને એ પ્રત્યક્ષ જોવામાં આવે છે કે શ્રીમંતાઈમાં અનેક પ્રકારના અનુકૂળ સગવડના સાધનો, અનુકૂળતાના સગવડતાના સાધનો હોવા છતાં અંદરની આકુળતા વિશેષ વૃદ્ધિગત થઈ જાય, થતી જોવામાં આવે છે. કેમ કે તેમાંથી સુખનો અભિપ્રાય વધારે ભાવી ભાવીને દ્રઢ થાય છે. જળમાંથી સુખ પ્રાપ્તિનો, સુખ લેવાનો ભાવ વારંવાર અત્યંત તીવ્ર દ્રષ્ટિ ભાવવામાં આવે છે ત્યારે એના ફળમાં આકુળતાની પરિણતિ વધી જાય છે. એ પણ પરિણતિ છે, આકુળતાની પરિણતિ જ વધી જાય છે. પછી ઉપયોગને એ આકુળતા મટાડવા માટે ગમે ત્યાં ભમાવે તો પણ એની આકુળતા મટતી નથી. બહુ શ્રીમંત માણસ હતા. આમ તો ઉપયોગને કાંઈ ને કાંઈ કામમાં જોડી રાખે, સમયસર ઓફિસે જવું, બધા કામ સંભાળવા, પણ મુસાફરીમાં એકલા હોય શું કામ કરે? માળા સાથે લઈ લો, પોતાની કાર હોય તો આગળ ડ્રાઈવર ચલાવતો હોય ગાડી, પોતે માળા ફેરવે, લાંબી મુસાફરી કરે નહીં. બે ચાર કલાકની મુસાફરી હોય, દૂરની મુસાફરી હોય તો પ્લેનમાં જાય, નજીકની મુસાફરી હોય તો પોતાની ગાડીમાં જાય. 150 માઇલમાં માળા આરે લઈ લો, મને ઠીક રહે છે એનાથી. કેમ કે નહીતર એની જે આકુલતાની પરિણતિ છે એ તો ખાઈ જાય એને. એટલે ઉપયોગને કંઈક ઠેકાણે લાવવા માટે કંઈક બાહ્ય સાધન પકડે, પણ એથી કાંઈ એની આકુલતા માટે નહીં. થોડીક ચંચળતા ઓછી થાય, કેમ કે એ તો એક જલદ પદાર્થ છે. જૈનતા નમસ્કાર મંત્રની માળા ફેરવે, કે કોઈ પણ તીર્થંકર દેવને પાર્શનાથ ભગવાન છે શાંતિના, જેને અંધશ્રદ્ધામાં તો કોઈને કોઈ એક નામથી પકડે છે ને, સ્વરૂપની તો ખબર નથી. શાંતિનાથ ભગવાન શાંતિ આપે છે, માટે શાંતિનાથ ભગવાનની માળા કરો. એ તો હવા એવી છે કે થોડો ફેર પડે છે, એની તો હવા એવી છે. મૂળ ચિત્ત અનંત શાંત સ્વરૂપ છે એટલે એને એમ થાય કે ના ઠીક છે, પણ એ કઈ રોગ મટવાનો ઉપાય નથી, સંસાર દુઃખ મટવાનો એ કોઈ ઉપાય નથી. એટલે ચેતન ભાવના છે એનાથી વિરુદ્ધ રાગની ભાવના છે, અને એનાથી વિરુદ્ધ ઔદ્ગણિક સુખની ભાવના છે. એ ભાવના દુઃખદાયક છે અને ચેતન ભાવના સુખદાયક છે. સાચા સુખ પાછળ મુમુક્ષુની શોધ હોય છે. એ એમ જાણે છે કે અનાદિથી સુખની પાછળ હેરાન પરેશાન થવા છતાં ક્યાંય સુખ મળ્યું નથી, સુખ મળવાને બદલે બધેથી દુઃખની જ પ્રાપ્તિ થઈ છે. એટલે એને સાચા સુખની જે તૃષા છે, પીપાસા છે, એની શોધમાં એને આવા શાસ્ત્ર વચન છે, અનુભવ વચન છે, એને નિમિત્તભૂત થાય છે. ખરેખર જો સુખ જ જોઈતું હોય તો સુખ સ્વરૂપી એવો જે આત્મા, એની ભાવના સિવાય સુખનું ક્યાંય ઉપલબ્ધિ થાય, પ્રાપ્તિ થાય, કોઈ પરિસ્થિતિ ત્રણ કાળ ત્રણ લોકમાં નથી. પ્રાણાયામ સાધક છે અને મનોવશીકરણ સાધ્ય છે, એના જેવું છે. ને માળાથી ઉપયોગની થોડી ચંચળતા ઘટે છે, આ પણ એક પ્રયોગ છે, મનનો પ્રયોગ છે. મનનો અને શરીરનો, તનનો, વાણીમાં પણ એ વખતે મૌન રહેવાનું પ્રક્રિયા કરવી પડે છે. એટલે મન વચન કાયાનો એ પ્રયોગ છે. વાણીથી મૌન રહેવું, શરીરથી પદ્માસને અમુક સ્થિતિએ બેસવું, એટલે ટટાર ડોક સ્થિતિ રાખવી પડે. કેદથી વળેલું ન રહેવું પડે, સીધું ટટ્ટા બેસવાનું થાય છે, એ યોગનો પ્રયોગ છે. અને પછી એમાં શ્વાસોશ્વાસની ક્રિયાનો પ્રયોગ છે, એ પણ શરીરની ક્રિયા છે. કેવી રીતે શ્વાસ લેવો, કેવી રીતે શ્વાસ છોડવો, કેવી રીતે લીધેલા શ્વાસની હવાને રોકવી, કેવી રીતે એને ઘૂંટવી, એ બધા એની અંદરના પ્રયોગ છે. ઉપયોગ એમાં રોકાય છે કે ધીરે 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 શ્વાસ લેવો, લીધેલા શ્વાસને બંને નાસિકાને બંધ કરવી પડે છે, આંગળીથી અંગૂઠોની ટાંગળી લઈને બંધ કરવી, રોકી રાખવી. રોકાય તેટલી વધારે રોકવાની પ્રેક્ટિસ કરતા કરતા એ વધારે રોકાય, પછી ધીરે 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 હવાની છોડવી. તો ઉપયોગ તો બધી એ ક્રિયામાં લાગે ને, એવી રીતે ઉપયોગની ચંચળતા ઘટે છે. એવી પ્રયોગાત્મક ક્રિયા હોવાથી એને મનોવશીકરણ એવું નામ આપ્યું છે. ભાઈ અહીંયા મન વશ થાય છે, જ્યાં ત્યાં મન ઇધર ઉધર ચાલ્યું જાય છે એને રોકવા માટે આ સાધન છે. એની પુસ્તકો આવે છે, એનો વ્યવસ્થિત એના પ્રયોગ છે. અત્યારે હિન્દુસ્તાનની બહાર જ્યાં ઘણી સંપત્તિને કારણે પૂદગળ રસને લઈને જ્યાં આકુળતા ઘણી વધી ગઈ છે, એવા ધનાઢ્ય દેશોમાં આવા પ્રયોગ કરનારાઓ દુકાન ખોલીને બેસી ગયા છે. અમેરિકામાં તો નાના નાના ગામડામાં પણ હિન્દુસ્તાનના માણસો ભગવાન કોઈ સફેદ કપડાં પહેરે, લાલ કપડાં કોઈ પહેરે, કોઈ પીળા કપડાં પહેરે, દાઢી બાઢી દાઢી મૂછ વધારે, માળાઓ ના અને તેને રુદ્રાક્ષનું દીપડું નોકરું ને ત્રિશુળ ને એવું બધું દેખાવ કરે. દુકાનમાં તો શોરૂમ તો પર્વત રાખવો જ પડે. અને પછી આવા બધા પુસ્તકોથી વાંચ્યું, થોડી પોતે તૈયારી કરી હોય શીખવે. ઓલા ગાંજો ને ચરસ ને અશીષ ને લઈ લઈને ઊંઘે ગુમાવી બેઠા હોય, જાગૃતિ તો ગુમાવી બેઠા હોય પણ ઊંઘે ગુમાવી બેઠા હોય, લાખો કરોડોની અઢળક આવક હોય, ભાઈ સાહેબ શાંતિ કે શાંતિ આ શાંતિ શાંતિ શું હોય? કરો પ્રયોગ, મેં કહીએ એ પ્રમાણે. એ બધા ધર્મને નામે તો ધતિંગ છે, પણ એને એમ કે આ જાપ કરો, આ પ્રયોગ કરો, આ યોગની ક્રિયા કરો, એને લઈને એના ઉપયોગને થોડો એક ઠેકાણે લઈ આવે તો એને થોડી ઉપર છેલ્લી શાંતિ થાય, તો એને તો ચમત્કાર લાગે કે અરે કોઈ દવા કામ કરતી નથી, ત્યાં વગર દવાએ આમ થાય છે. નક્કી આ લોકોની પાસે કાંઈક વિદ્યા છે એની. એ લોકો લાખો કરોડો રૂપિયા આપે છે. રજનીશને 90-92 રોલ્સ રોય આપી દે, કરોડો અબજો રૂપિયા. અબજો રૂપિયા તો એના ત્યાં ઓરેગોનના રજનીશપુરમના સ્થાપત્યમાં અબજો રૂપિયા, કરોડો અબજો લગાવેલા હતા. આંધળા થઈને લોકો પૈસા આપે અને એ રીતે પૈસા મળતા હોવાથી લોકો ત્યાં વેપાર કરવા જાય છે, એ જાતની દુકાનો ખોલીને બેસી જાય છે. થામ થામ ત્યાં આ વસ્તુ છે, અત્યારે કોઈ ધંધો જ થઈ પડ્યો છે. એનું કારણ શું છે કે આ પણ એક પ્રયોગ છે જેનો ઉપયોગ ઠેકાણે ન રહેતો હોય એને કૃત્રિમ રીતે હઠથી આ રીતે પ્રયોગથી મનને ઠેકાણે લાવવાનું એક સાધન છે. જૈન દર્શનમાં આ વિષય છે, મૂળ તો વિષય આવ્યો છે, દિવ્ય ધ્વનિમાં જ આવેલો વિષય છે. કોઈ વિદ્યા દિવ્ય ધ્વનિમાં પ્રસિદ્ધ થઈ નથી, પ્રગટ થઈ નથી ભગવાનની વાણીમાં, એવું નથી. 72 વિદ્યા જગતની તમામ કળા આવી ગઈ છે. બધી પ્રકારની જે યોગની વિદ્યા, બીજા વિદ્યાધરોની જે અસ્ત્ર શસ્ત્રોની વિદ્યા, એ બધી વિદ્યાઓ આવી જાય છે. વૈદકથી માંડીને તબીબી વિજ્ઞાનથી માંડીને બધું મકાન નું એન્જિનિયરિંગ થી માંડીને બધું એમાં આવી જાય છે. કોઈ ચીજ બાકી રહેતી નથી. આખું જગત અને જગતના સચરાચર સર્વ પદાર્થોનું જેમાં જ્ઞાન છે એ જ્ઞાન પૂર્વકની વાણીમાં કોઈ વિષય અજાણ્યો રહેતો બધો વિષય આવી જાય છે. અપ્રયોજન ભૂત બધાને માટે નથી, બધાને માટે અપ્રયોજન ભૂત નથી. કોઈ કોઈ જીવોને માટે એ પ્રયોજનમાં નિમિત્ત પડે છે. કોઈ જીવો એવા હોય છે કે જેને એનું આકર્ષણ હોય છે. તમારા ઈશ્વરને તમે સર્વજ્ઞ કહો, દ્રષ્ટાંત લઈએ, અને તમે એમ કહો કે ભાઈ આ દુનિયાદારીના જ્ઞાનથી તો અજાણ્યા છે, એ વાત ક્યાં છે એના શાસ્ત્રમાં? એના કરતા તો અમારો ફલાણો સાયન્ટિસ્ટ છે, એ એટમ બોમ્બ બનાવે છે ને, રોકેટ બનાવે છે ને, ફલાણો કરે છે, એના કરતા તો જ્ઞાનમાં એ વધી જાય છે. હોય તો વાણીમાં આવવું જોઈએ ને. શું એવા જીવને એમ થાય છે કે નહીં આ વધારે છે, કઈ જવું હોય તો આની પાસે જવાય, આના કરતા આ સુપિરિયર છે, આ આગળ છે, એમ છે. જેમ કે કુબેર છે એવું સમૂહ સરળ બનાવે છે, વિતરાગને શું જરૂર હતી આટલી બધી જાગ જમાડની? એ તો આમ જોતા નથી, ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે. એવું સમૂહ સરળ બને છે કે જેનું ફ્લોરિંગ છે રત્નોનું હોય છે, રત્નની લાદીઓ પાછા રત્ન જડેલા ની એક એક કાણા પાડે, રત્નોની તો લાદીઓ જ હોય છે, એની દિવાલો એવી હોય છે. તો આટલી બધી શ્રીમંતાઈની કઈ વિતરાગને જરૂર છે કઈ? પણ એ પણ નિમિત્ત પડે છે, એક અતિશય છે અને એ પણ નિમિત્ત પડે છે કેટલાક જીવોને. તો જેનો બાહ્ય વૈભવ આવે છે, કુતૂહલથી જાય છે, કુતૂહલ છે એ તો જીવને અનાદિથી સર્વજ્ઞ સ્વભાવી હોવાથી બધું જાણવું, અનેક જાણવું, ઘણું જાણવું, એ કુતૂહલ તો સ્વભાવગત છે જીવના. એ કુતૂહલથી પ્રેરાય છે અને નિમિત્ત પડે છે. એવી કોઈ ચીજ નથી. કોઈને કોઈ સ્તરના જીવને, કોઈને કોઈ સ્તરના, અનેક કોટીના જીવ છે પરિણામમાં, તો પરિણામની કોટી અનેક છે, અનેક કક્ષા છે. તો કોઈને કાંઈ નિમિત્ત પડે છે, કોઈને કાંઈ નિમિત્ત પડે છે, કોઈને કાંઈ નિમિત્ત પડે છે, એવું બને છે. એ જૈન દર્શન તરફ, જિનેશ્વર તરફ, જૈન વાણી તરફ, અને જે એના સાધકો આરાધકો છે એના તરફ એની મહત્તા એને આવે છે. જગતમાં એક દેવ ગુરુ ને શાસ્ત્ર સિવાયની જ્યાં જ્યાં મહત્તા આવી છે, એ મહત્તા તોડવા માટે, તૂટવા માટે પણ અનેક પ્રકાર સામે ઉભા છે, શાસનમાં પણ અનેક પ્રકાર ઉભા છે. જેને બાહ્ય વૈભવની મહત્તા છે એની મહત્તા સમોસરણ જોવે એટલે ભાંગીને ઉભો થઈ જાય કે આની પાસે તો કઈ નથી. આપણે ખુદ દેવોને પણ એનો જે વૈભવ છે એનું માન ઉતરી જાય છે. દેવલોકમાંથી દેવો પણ આવે છે, એમાં મિથ્યા દ્રષ્ટિ અહંકારી દેવો હોય છે. તો એ બધાનો ત્યાં પ્રવેશ દ્વારમાં દાખલ થાય, માનસ્તંભ પાસે પહોંચે ત્યાં એનું માન ગળી જાય. એવી જબરજસ્ત પરિસ્થિતિ હોય છે, અસાધારણ પરિસ્થિતિ, એવું જ કોઈ અતિશય હોય છે. આ જે યોગનો વિષય છે, જ્ઞાનારણ કરીને ગ્રંથ છે, શુભચંદ્ર આચાર્ય એમના ગ્રંથમાં આ વિષય ગણિત જાય છે. હજુ એવો જ અતિશય છે. ગમે એ કોટીનો જીવ આવે માન થઈ પછી એને શુભ શબ્દનું માન હોય, વિદ્યાનું માન હોય, વૈભવનું માન હોય, ગમે અનેક જાતનો પ્રકાર હોય છે, બધું ત્યાં ખલાસ થાય છે. ના ના, શાંત થાય, તીવ્રમાંથી મંદ થાય એટલે જ. તો કેટલા મીઠા દ્રષ્ટિ હોય છે, સમોસમાં સાંભળવા બેઠા છે એમાં તો અનેક મીઠા દ્રષ્ટિઓ છે. મીઠા દ્રષ્ટિઓની સંખ્યા વધારે છે અને સમ્યક દ્રષ્ટિઓની સંખ્યા ઓછી છે, પણ મંદ થઈ જાય તો એને સાંભળવામાં કંઈક વાત ઠેકાણે પડે. આવા પ્રાણાયામના અને યોગના અને ધ્યાનના બાહ્ય સાધનના પ્રયોગો શુભચંદ્રાચાર્ય જ્ઞાનારણ્યની અંદર વિસ્તારથી લીધા છે. આ વેદાંતની અંદર છે પાતંજલિ યોગ દર્શન નામનો ગ્રંથ છે. પાતંજલિ કરીને એમનામાં એક ઋષિ થયા છે, મુનિ થયા છે, એનો લખેલો ગ્રંથ છે યોગ ઉપરનો. એમાં બંનેમાં સામ્ય અમુક વાતો બહુ સરખી દેખાય છે. પછી એમ કે અમારા માટે આને લીધું છે, આખે આના માટે આને લીધું છે, એ તો જે હોય સમજી લેવો, એનો વિવાદ કરવાનો કોઈ અર્થ નથી. પણ ભગવાનની વાણીમાં બધો વિષય આવ્યો છે અને એ રીતે કોઈ અનુમતિઓ પણ એવી જ વાત ધારણામાં લીધી હોય ને એની ગ્રંથ રચના કરી હોય તો એ સંભવિત છે. ધારણા સાધક છે અને ધ્યાન સાધ્ય છે. નિજ સ્વરૂપનો જે નિર્ણય છે એ એની ધારણા છે. નિર્ય નિર્ણયને ધારણ કરો, નિજ સ્વરૂપ સંબંધિત વિષય સ્વ વિષયને નિજ વિષયને જ્ઞાનની ધારણામાં ધારણ કરવો તે ધારણા છે અને તે સમ્યક ધારણા છે. સ્વરૂપને શ્રદ્ધા જ્ઞાનમાં ધારણ કરવું તે સાચી સમ્યક ધારણા છે. એ સિવાયની જે શાસ્ત્ર જ્ઞાનની ધારણા છે, સ્વરૂપની ધારણા સિવાયની તે નથી. કેમ કે ત્યાં શાસ્ત્ર જ્ઞાનની ધારણા થાય છે પણ સમ્યક પ્રકારે હે ઉપાદિને જાણવાનું થતું નથી. જાણવું થાય છે, સાથે સમ્યક પ્રકારે એની હે અને ઉપાદેયતા ઉત્પન્ન થવી તો અનુભવ સુધી પહોંચાય, તો ભવભ્રમણના અંતનું કાર્ય થાય. એટલે ધારણામાં પણ સમ્યક ધારણા સાધક છે અને સ્વરૂપ ધ્યાન સાધ્ય છે. જો એવી સમ્યક ધારણા હોય તેને સ્વરૂપ ધ્યાન થાય, ધારણા જ ન હોય. આત્માની શ્રદ્ધાનો વિષય આત્મા કેવો, જ્ઞાનનો વિષય આત્મા કેવો, એ કાંઈ એમને સમજણ ન પડે, એ કાંઈ માથાકૂટમાં પડવું નથી. અમે તો આત્માના ધ્યાનમાં ઉતરી જવા માગીએ છીએ, એમ ધ્યાનનો પત્તો લાગે એવો નથી. એ બધું ધ્યાન, ધ્યાનના તરંગો છે, ધ્યાનના વિકલ્પ સંબંધી તરંગો છે, એમાં આત્માનું ધ્યાન કદી થતું નથી. એટલે ધારણા સાધક છે અને ધ્યાન સાધ્ય છે, એ સ્વરૂપની ધારણા લઈએ. એવું છે કે મતિ શુદ્ધ જ્ઞાનનો વિષય જો સ્વસ્વરૂપ છે, એટલે સ્વસ્વરૂપ જે મતિ શુદ્ધ જ્ઞાન દ્વારા જણાય છે ત્યારે તે સર્વસ્વપણે ઉપાદેય રૂપે જણાય છે. જ્યારે મતિ અને સુપ્ત જ્ઞાનમાં નિજ સ્વરૂપ વિષયગત થાય છે ત્યારે આ જ પરમાત્મ તત્વ સર્વસ્વપણે ઉપાદે છે એવું જાણવું થાય છે. એટલે ઉપયોગ અંદર જાય છે, એટલે ઉપયોગ અંદર જાય છે, એની ઉપાદેયતા આવે છે. અને જ્યારે એ ઉપયોગ અંદરમાં લીન થયો, મગ્ન થયા પરિણામ શ્રદ્ધા જ્ઞાનના, ત્યારે જે નિર્વિકલ્પ સમાધિ થઈ, એ નિર્વિકલ્પ સમાધિના કાળમાં સાક્ષાત ઉપાદેયતા વર્તે છે. ત્યાં સુધી ઉપાદેયપણાનો વિકલ્પ હોય એ સાક્ષાત ઉપાદેયતા નથી. પરમાત્મા પ્રતિમા યોગીન્દ્ર દેવ આ વિશે વારંવાર લે છે કે નિર્વિકલ્પ સમાધિના કાળમાં આત્મા સાક્ષાત ઉપાદેય છે, ત્યારે પરમાત્મા સાક્ષાત ઉપાદેય થયા. એ વારંવાર અનેક ટીકા છે એમાં એ વિશે વારંવાર આવે છે. ઉપાદેય એટલે ઉપાસવામાં આવે છે, આરાધવામાં આવે છે, સેવવામાં આવે છે, એની ઉપાદેયતા છે. ધ્યાન સાધક છે અને સમાધિ સાધ્ય છે, સૌ ધ્યાન થતા આધિ વ્યાધિ ને ઉપાધિ નો નાશ થાય, અભાવ થાય અને પરિણામ માત્ર જ્ઞાતા દ્રષ્ટા દ્રષ્ટા સ્વરૂપ સમભાવમાં રહે, વિષમભાવ મટે ત્યારે એને સમાધિ કહેવામાં આવે છે. સમભાવને સમાધિ કહે છે. એ ધ્યાન સાધક છે અને સમાધિ સાધ્ય છે. જેને સ્વરૂપ ધ્યાન છે તેને સર્વ સમાધાન વર્તે છે. શુદ્ધ ઉપયોગ તો ધ્યાન છે જ, પણ મોક્ષ માર્ગી ધર્મી જીવને નિરંતર ધર્મ ધ્યાન વર્તે છે. ધ્યાનની પણ પરિણતિ છે એની પાસે. એ ધ્યાનની પરિણતિ જેટલી મજબૂત, એ ધ્યાનની પરિણતિ જેટલી ઉગ્ર, એ ધ્યાનની પરિણતિ જેટલી બળવાન, એટલો ઉપયોગ ખેંચાઈને અંદર આવે. બહાર જતો ઉપયોગ ખેંચાઈ ખેંચાઈને અંદર સહજપણે આવે. કોઈ બેનશ્રી સાથે આ વિશે ચર્ચા બહુ સારી ચાલી કે સમ્યક દ્રષ્ટિને પણ પોતાનો શુદ્ધો ઉપયોગમાં રહેવાનો ભાવના છે, તેથી તે ધ્યાનમાં બેસે તો એ શુદ્ધો ઉપયોગ થવા માટે ધ્યાનમાં બેસીને કેવી રીતે કાર્ય કરે, એવો એવો મતલબનો પ્રશ્ન. એવું નથી કે શુભોપયોગની રાહ જોઈને બેસવું પડે છે, એવું લક્ષ્ય કરવાનું રહેતું હોતું નથી. એ તો પરિણતિની જેટલી ઉગ્રતા એટલું ઉપયોગાત્મક કાર્ય થાય છે. એટલે ઉપયોગ ખેંચાઈને અંદર આવવો, અંતર્મુખ થવો, નિર્વિકલ્પ થવો, એની પરિણતિની બળવત્તરતા ઉપર આધારિત છે. જેની પરિણતિ ઢીલી એને ઉપયોગનો અંતરાળ કાળ વિશેષ હોય છે, મોક્ષ માર્ગીને પણ. જેની પરિણતિ બળવાન એને અલ્પ અલ્પ અંતરાળે એને શુદ્ધો ઉપયોગ થઈ આવે છે. ચોથા ગુણસ્થાન કરતા પાંચમા ગુણસ્થાનમાં નિર્વિકલ્પ વારંવાર થવાનું બને છે અને વિકલ્પનો અંતરાળ કપાતો જાય છે. એ ચોથા ને પાંચમામાં કરતા છઠ્ઠા સાતમાની આખી પરિસ્થિતિ એકદમ ફેરફારવાળી જોરદાર છે. એટલી બધી ત્યાં છઠ્ઠા ગુણસ્થાનમાં પણ બળવાન પરિણતિ છે કે ક્ષણ માત્રમાં એ સાતમા ગુણસ્થાનમાં શુદ્ધો ઉપયોગમાં મુની આવે છે. એ ક્ષણે ક્ષણે વિકલ્પ નિર્વિકલ્પ થવાનો વિકલ્પ કર્યા વિના, ધ્યાનનો વિકલ્પ આવ્યા વિના પણ નિર્વિકલ્પ થઈ જાય છે, કારણ કે એમની પરિણતિ બળવાન છે. એ પરિણતિનો વિષય, ઉપયોગનો વિષય તો બાહ્ય મન વચન કાયાની ચેષ્ટા સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ ધરાવતો હોવાથી લોકો સમજી શકે છે, પણ પરિણતિનો વિષય સમજતા નથી. પરિણતિ છે એ તો બહુ બળવાન પરિણામ અંગ છે, પરિણામનું એ બહુ બળવાન અંગ છે કે જે બહાર જતા ઉપયોગને ફેલ કરે છે. મિથ્યા દ્રષ્ટિમાં તો એવી બાહ્ય પરિણતિ એવી બળવાન થઈ જાય છે કે આત્માનો ઉપયોગાત્મકપણે વિચાર કરે તો એને ફેઇલ કરે છે, નિષ્ફળ કરે છે, કરે છે કે નહીં? મિથ્યા દ્રષ્ટિ સ્વરૂપ ધ્યાન કરવાનો પ્રયત્ન કરે, એકાંતમાં જાય, ભગવાનની સામે ધ્યાનસ્થ મુદ્રા સામે બેસે મંદિરમાં એકાંતમાં, અને સ્વરૂપ ધ્યાન લગાવવા માટે ઉપયોગમાં આત્માને લે, હું શુદ્ધ છું, એક રૂપ છું, અભેદ છું, અખંડ છું, પૂર્ણ છું, જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, પરિણતિ અંદરમાં ફરી ન હોય તો એનો ઉપયોગ કદી લાગે? પહેલી પરિણતિ ફરી નિર્ણયના પ્રકરણમાં લીધું છે, પરિણતિ બદલાય છે, નિર્ણય થતા પરિણતિ બદલાય છે. પૂજી બેન છે તો અવાજની વાત છે, મુમુક્ષુની સાથે પ્રશ્ન ચર્ચા ચાલે છે, મુમુક્ષુને તો પરિણતિ થઈ જવી જોઈએ, સમજે શું એ બીજી વાત છે, પણ એ તો કે છે કે મુમુક્ષુને તો આત્મામય એકવાર પરિણતિ થઈ જવી જોઈએ, એનું નામ આત્માર્થીપણું છે. અને જે આત્માર્થીપણું આવે છે ત્યાં વિપરીતતા, એ ઉપાદેયની જે વિપરીતતા છે એમાં મોટો જે સમયક પ્રકારે એ ઉપાદેયપણું લીધું છે એમાં વિપરીતતાનો અભાવ લેવો છે, નાસ્તિથી લઈએ તો વિપરીતતાનો અભાવ છે. અને વિપરીતતા ક્યાં કેવી ઘૂસી જાય છે એ બહુ વિકટ સમસ્યા છે. જેમ કે અહીંયા એક બોલાવી ગયો કે વ્યવહાર ધર્મ સાધ્ય છે અને સ્વદયા સાધક છે, તો કોઈએ દયાનો એવો પક્ષ કર્યો કે ભગવાનની પ્રતિમા સ્થાપીએ અને મંદિર બંધાવીએ તો આરંભ સમારંભ થાય ને હિંસા થાય, દયાનો તો વ્યવહાર ધર્મ છે, એમાં તો દયા જે મુખ્ય કરવાનું છે એ ગૌણ થઈ જશે, માટે મંદિર બાંધવા જોઈએ નહીં અને આ પ્રતિષ્ઠાનો આરંભ સમારંભ કરવો જોઈએ. આખો સંપ્રદાય ઉભો થઈ ગયો, સ્થાનક પાસે સંપ્રદાય છે એ આ સિદ્ધાંત પર ગયો છે, તો એને જે બેસી ગઈ એ વાત જેને એ છોડી ન શકે. દયાની વાત બરાબર, દયા વગર તો ધર્મ છે જ નહીં, વ્યવહાર ધર્મમાં તો દયા પહેલી વાત છે, આમાં ન્યાય શું છે? એકદમ ન્યાયની વાત છે ખરેખર. તો કહે છે કે ન્યાય સ્થાપના જો તારે સાધ્ય કરવી હોય તો નહીં પ્રમાણને નિક્ષેપને સાધન બનાવવું પડશે, તો ન્યાયની સ્થાપના થશે. તો આ નિક્ષેપ છે તો નય જ્ઞાનનો વિષય છે, જો તારે પ્રમાણને નિક્ષેપ ઉડાડવા હોય તો તારો ન્યાય કોના કરવો? એટલે બળવાન ન્યાય કયો છે એ પકડવો પડે છે, કયો બળવાન ન્યાય છે એ પકડવો જોઈએ છે, નહીતર ગરબડ થયા વિના રહેલી. હા બિલકુલ, રસ તો પરિણામનું મુખ્ય અંગ છે, અથવા પરિણામનું સર્વસ્વ જ એનો રસ છે, પરિણામ રસ છે ખરેખર, તો બાકી બધું તો કસ વગરનું પરિણામ છે, જેટલો રસ છે એટલું જ કસ વાળું પરિણામ છે, બાકી બધું તો કસ વગરનું પરિણામ છે. એટલે સમ્યક દ્રષ્ટિને બહાર ઉપયોગ જાય છે પણ એમાં રસકસ નથી, એટલે ઉપયોગ નિષ્ફળ જાય છે. અને મિથ્યા દ્રષ્ટિ આત્માનો વિચાર કરે છે ઉપયોગાત્મકપણે, પણ એમાં એને રસકસ નથી, એની પરિણતિ જે પુદ્ગળ આધારિત છે, દેહાત્મક બુદ્ધિ છે, રાગાત્મક બુદ્ધિ છે, તો એનો એ ઉપયોગ નિષ્ફળ જાય છે, એને ધ્યાન લાગતું નથી, સમાધિ થતી નથી. પરરસની પરિણતિ છે, પરરસની પરિણતિ છે એની પાસે, એ પરિણતિ ફરે નહીં અને ઉપયોગ ફરે એમ બને નહીં, એ પરિણતિ ફરવા માટે ભાવના અને રુચિ એ બે મુખ્ય એના લક્ષણ છે પરિણતિ બદલવા માટે, કે એની ભાવના સ્વરૂપની કેટલી છે, એની આત્મરુચિ કેવી કેટલી છે, એના ઉપર આખો આધાર છે. એના ઉપર રસ જામે એટલે આમ બહુ સારો વિષય બહુ શરૂઆતમાં આવી ગયો. ત્રીજું પાક પહેલો પારી નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે. જો પહેલી ભાવના લીધી શું છે, પરિણતિનો વિષય લેવો છે એમને. નિરંતર પોતાના સ્વરૂપની ભાવનામાં મગ્ન રહે અને એ ભાવના પૂર્વક દર્શન જ્ઞાન ચેતનાનો પ્રકાશ પોતાના ઉપયોગ દ્વારમાં દૃઢ ભાવે ચિંતવે, ત્યાં દર્શન અને જ્ઞાનનો પ્રકાશ એટલે વેદન પ્રગટપણું, ઉપયોગ નામનો જે દરવાજો છે, ઉપયોગ નામનું જે પ્રવેશ દ્વાર છે, ત્યાં એને અવલોકે, અવલોકીને જોઈને એમાં હું પણ દ્રઢપણે કરે ચિંતવે. જ્ઞાન દર્શનનો જે ઉપયોગ છે એ ઉપયોગમાં જે પ્રકાશ નામ વેદન છે, પ્રગટપણું છે, પ્રસિદ્ધિ છે, વેદનથી વેદનથી પ્રસિદ્ધિ છે. ત્યાં કોઈ જ્ઞાકાર નથી, એની પ્રસિદ્ધિ તો માત્ર વેદનથી છે. એ જો દ્રઢ ચિંતવે તો ચિત્ત પરિણતિથી સ્વરૂપ રસ થાય છે. પરિણતિને રસ સાથે સાથે વાત લીધી છે. આ ચિત્ત પરિણતિ અંતરંગમાં કેવી રીતે ઉત્પન્ન થાય એની વિધિ બતાવી છે બે ત્રણ લીટીમાં. આ ચિત્ત પરિણતિ આમ થાય છે, એવી ચિત્ત પરિણતિ અંતર્મુખ અવલોકન કરીને જ્ઞાન દર્શનના ચૈતન્યના પ્રકાશને ચિંતવીને ભાવીને સ્વરૂપની ભાવનામાં નિરંતર રહીને થયા વિના ઉપયોગ નિર્વિકલ્પ ઉપયોગ સુધી પહોંચવાની કોઈ પરિસ્થિતિ નથી, કોઈ પરિસ્થિતિ નથી. તો ઘણી વાતો લખી ગયા છે, નાનો ગ્રંથ છે, પણ અધ્યાત્મની ગૂઢ વાતો, અનુભવની પેટની વાતો અંદરની ખુલ્લી ખુલ્લી મૂકી છે. ઓપરેશન કરીને જેમ ખોલીને બતાવે એવું છે. પતંગ સાથે પતંગ ખેંચવું એ દોરી હાથમાં રાખવી પડશે. પરિણતિ પરિણતિની દોરી જેના હાથમાં છે એ ઉપયોગ રૂપે પતંગને ગુલાટ ખવડાવશે, નહીતર પતંગ હાથમાં નથી, દોરી હાથમાં નથી અને પતંગ હાથમાં નથી. હવે દોરી છોડી દેવી છે ને પતંગ હાથમાં રાખવો છે, કેવી રીતે બની શકવા યોગ્ય છે એવો વિષય છે. તો બહુ ભેરું છે એમની પાસે, કોઈ કઢાવનાર જોઈએ. અધ્યાત્મ પરિણતિ બહુ બળવાન છે, ઘણું ફેર્યું છે. જિજ્ઞાસા જોઈએ, અને સત્સમાગમ કરવો જોઈએ. શ્રીમદજી તો લખે છે કે સત્પુરુષ વિના જ્ઞાનની ઉપલબ્ધિ શક્ય જ નથી. આપમેળે શાસ્ત્રમાં તે કોઈ રીતે બની શકવા યોગ્ય નથી, બહુ લખે છે. મળી જાય તો Yeah. ઓળખાણ ને વિશે બહુ થોડી લાંબી લાંબી વાત આમાં આવે છે. એક વન છે, વનની અંદર લાકડા છે, લાકડામાં સાદા લાકડા છે, સુખડના લાકડા છે. પછી જંગલની અંદર ખાણ છે, સોનાની ખાણ છે, હીરાની ખાણ છે. આવું એક દ્રષ્ટાંત લીધું. તો ચાર જણા હતા, કોઈ લાકડા લીધા, કોઈ સુખડના લાકડા લીધા, કોઈ સોનું લીધું, કોઈ રત્નો લીધા. એવો દ્રષ્ટાંત લીધો છે. તો પછી આ જગતમાં જેણે લાકડા લીધા અને બીજું ન લીધું તે પ્રકારના એક જીવ છે, કે જેણે લૌકિક કર્મો કરતા જ્ઞાની પુરુષને ઓળખ્યા નહીં. જ્ઞાની પુરુષ તો લૌકિક કર્મમાં છે, ગ્રસ્તમાં છે, દર્શન પણ કર્યા નહીં, એથી તારા જન્મ જરણ જરા મરણ પણ થયા નહીં ને ગતિ સુધરી નહીં. સુખડ લીધી ને લાકડા મૂકી દીધા, ચાલુ લાકડા મૂકી દીધા, સુખડના લાકડા મળ્યા. ત્યાં દ્રષ્ટાંત એમ ઘટાવ્યું કે જેણે સહેજે જ્ઞાનીને ઓળખા, દર્શન કર્યા, તેથી તેની ગતિ સારી થઈ. સોનું આદિ લીધું તે દ્રષ્ટાંત એમ ઘટાવ્યું કે જેણે જ્ઞાનીને તે પ્રકારે ઓળખ્યા માટે તેને દેવગતિની પ્રાપ્તિ થઈ. ઠીક, ત્યાંથી વાત લીધી. એક તો જ્ઞાનીના સંપર્કમાં આવ્યો ને ખૂબ ગતિ માગ્યો, એક તો એની સારી ગતિ થઈ, એક દેવગતિ થઈ. રત્નચિંતામણી જેણે લીધો તેને દ્રષ્ટાંત એમ ઘટાવું કે જેણે જીવને જ્ઞાનીની યથાર્થ ઓળખાણ થઈ તે જીવ ભાવમુક્ત થયો, એનું ભાવભ્રમણ તૂટી ગયું. એક વન છે, તેમાં મહાત્મવાળા પદાર્થો છે, તેનું જે પ્રકારે ઓળખાણ થાય તેટલું મહાત્મ લાગે અને તે પ્રમાણમાં તે ગ્રહે. આ રીતે જ્ઞાની પુરુષ રૂપી એક વન છે, જ્ઞાની પુરુષ રૂપી એક વન છે એમ લીધું. કેવી ઉપમા આપી છે? જ્ઞાની પુરુષનું અગમ્ય અગોચર મહાત્મ છે, તેનું જેટલું ઓળખાણ થાય એટલે તેટલું મહાત્મ લાગે અને તે પ્રમાણમાં તેનું કલ્યાણ થાય એમ કીધું. સાંસારિક ખેદના કારણો જોઈ જીવને કડવાશ લાગતા છતાં વૈરાગ ઉપર પગ દઈને ચાલ્યો જાય છે. લોકો જ્ઞાનીને લોક દ્રષ્ટિએ દેખે તો ઓળખે નહીં. ઉપદેશ નોંધના પહેલા ને બીજા ભાગમાં ક્યાંક છે ઘરે તો વાંચી, એટલે એ વખતે અંડરલાઈન કરી લઈએ, ફરીને શોધવા નથી. ઉપદેશ નો વિસ્તાર વાળો છે એમાં ક્યાંક છે. 967 થી થોડાક પાના ફેરવ્યા હતા 30મા વર્ષમાં. સુવિચારણાનો વિષય લીધો છે કે જેમ સુવિચારણા જાગે તો આત્મજ્ઞાન થાય. આત્મસિદ્ધિમાં એક પદ લીધું છે ને કે જો ઉગે સુવિચારણા કે વિચારણા ઉગે તો જ્ઞાનની પ્રાપ્તિ થાય. તે જ્ઞાને ક્ષયમૂર્તિ પામે પદ નિર્વાણ એમ કરીને નિર્વાણ સુધી વાત લીધી છે. સુવિચારણાથી નિર્વાણ સુધીના પદ લીધું છે. એમાં એમ લીધું છે તીર્થંકરના આશ્રયથી નિશ્ચય સંપ્રિત કર્યું છે. એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારના જીવ અજીવનો જ્ઞાનનું સ્વરૂપ છે. પુરુષ સાચા છે તેની પ્રતીતિ પણ સાચી છે કે જેમ આ પરમ કૃપાળુ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે. એ સત્પુરુષને વિશે વાત લીધી છે. તેમ જ મોક્ષ માર્ગ હોય તે પુરુષના લક્ષણાદી પણ વિતરાગપણાની સિદ્ધિ કરે છે. જે વિતરાગ હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય અને તે જ પુરુષની પ્રતીતિ એ મોક્ષ માર્ગ સ્વીકારવા યોગ્ય હોય એવી સુવિચારણા. સુવિચારણાનો આધાર વિતરાગતા પ્રગટ થઈ છે એવા પુરુષ ના કથન ઉપર વિશ્વાસ કરવો, એવી સુવિચારણા, તે પણ એક પ્રકારનું ગૌણતા એ જીવ અજીવનું જ જ્ઞાન છે. એમ કે જ્ઞાન જીવ અજીવનું, તો જીવ અજીવનું જ્ઞાન તો કોઈ પણ માણસ શાસ્ત્ર વાંચ્યો તો જીવ કોને કહે છે, અજીવ કોને કહે છે એ શાસ્ત્રથી સમજાય. પણ સુવિચારણા એ સમજાવવું એમ આવી વાત લીધી છે. તે પ્રતીતિથી, તે રૂચિથી અને તે આશ્રયથી પછી સ્પષ્ટ વિસ્તાર સહિત જીવ અજીવનું જ્ઞાન અનુક્રમે થાય છે. તથારુ પુરુષની આજ્ઞા ઉપાસવાથી રાગ દ્વેષનો ક્ષયથી વિતરાગ દશા થાય છે. તથારુ સત્પુરુષના પ્રત્યક્ષ યોગ વિના એ સંકેત આવવું કઠણ છે. તેવા પુરુષના વચનરૂપ શાસ્ત્રોથી, એના વચનરૂપ શાસ્ત્રો છે, કોઈ પૂર્વે આરાધક હોય એવા જીવને સંકેત થવું સંભવે છે. કોઈ જીવને પ્રત્યક્ષ યોગ વિના એવા અનુભવી જીવના વચનરૂપ શાસ્ત્રથી સંકેત થવું સંભવે છે. અથવા કોઈ એક આચાર્ય પ્રત્યક્ષપણે તે વચનના હેતુથી કોઈ જીવને સંકેત પ્રાપ્ત કરાવે છે. 771 છે. ત્રીસમા વર્ષમાં ઘણા પત્રો સારા આવ્યા છે. શાસ્ત્ર તો પછી એમને કહેલા વિષયને દ્રઢ કરવા શાસ્ત્ર વાંચે તો અવકાશ હોય ને વાંચે તો બધું વાંચે, પણ એમનો યોગ ગૌણ કરીને કોઈ શાસ્ત્ર વાંચે. સત્પુરુષનો યોગ પ્રાપ્ત થઈ શકે એવી પરિસ્થિતિ હોવા છતાં એને ગૌણ કરીને કોઈ શાસ્ત્ર વાંચે કે મુખ્યતા કરે તો એક પ્રકારનો શાસ્ત્રીય અભિનિવેશ છે. અને એને તો પ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ પણ નથી કહ્યો, એને તો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહી દીધો છે. કેમ કે એમાંથી અશુભ ઉપયોગમાં ચાલ્યો જશે, પોતાના માન આદિને કારણે અશુભમાં ચાલ્યો જશે, મુખ્ય અશુભ એની અંદર અભિપ્રાય થઈ જશે, એટલે એને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કીધો છે. 661 નંબરનો પુત્ર છે એ વિશે. કે કોઈ સત્પુરુષના યોગને અને શાસ્ત્રને મેળવણી કરે, સરખામણી કરે અને અધિક સ્થાન આપે અથવા બરાબર સ્થાન આપે તો પણ તે અપ્રશસ્ત શાસ્ત્રીય ઉપદેશ છે. એને અધિક સ્થાન આપવું જોઈએ એમ કેવું છે. ત્યાં ન્યાય ન્યાય કોઈ કરે? અમારું તો ન્યાય એ છે કે આ શાસ્ત્ર છે એ છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તી આચાર્યનું લખેલું છે અને સત્પુરુષ છે એ ચોથા ગુણસ્થાને બિરાજે છે. તો અમારો તો ન્યાય છે એની અંદર કે અમે છઠ્ઠા સાતમા ગુણસ્થાન વાળા વચનનો સંપર્ક કરીએ છીએ અને ચોથા વાળાના વચનનો સંપર્ક નથી કરતા. ન્યાય સાચો કે ખોટો? ખોટો છે એનો ન્યાય. ન્યાયનો વિષય પકડવો બહુ વિકટ છે. એ રીતે આપણે પેલી વાત રહી ગઈ સ્થાનક પાસેની કે જે જીવ જીન મંદિર ને જીન પ્રતિમા નો ભલે આરંભ સમારંભ કરે છે તો પણ પહેલા તો પોતાનો લોભ ઘટાડે છે. પહેલા તો એને પોતાના લોભ ઉપર કાપ મૂકવો પડે છે. એનો મહિમા કરવા જતા, દેવ તત્વનો મહિમા કરવા જતા માનને માન ઉપર એને હાનિ, માનની હાનિ થાય છે. બે, ત્રીજું, જ્યારથી સ્થાપનાથી આરંભ સમારંભ તો અલ્પકાલીન હતો, મટી ગયો. પોતાને બીજા અનેક જીવોને શુભ ભાવોની અનેક પરંપરા થવાનો અને આત્મધ્યાન ધર્મ ધ્યાનની નિમિત્તભૂત વસ્તુની સ્થાપનાનો યોગ થયો. તો શુભે શુભ પરિણામનો મેળ છે. હવે અહીં તો શુદ્ધતાનો પણ અહીં અવકાશ છે. પરદયામાં શુદ્ધતાનો અવકાશ નથી. વ્યવહાર ધર્મ હોવા છતાં ત્યાં આત્મશુદ્ધિનો અવકાશ નથી. જ્યારે અહીંયા તો દર્શનથી શુભ ભાવ અને ધ્યાનથી શુદ્ધ પરિણતિ, શુદ્ધ ઉપયોગ થવાનો પણ અવકાશ છે. એવું નિમિત્ત છે એટલે એની સ્થાપનાનો ન્યાય બળવાન છે. માટે પેલી વાત ન લેવાય. ન્યાયસર લાગતું હોય પણ બોલા એના સાધુ કે એના ગુરુ હોય, એના વક્તા હોય, ઘૂસાડી દે. ને એવી રુચિ વાળાને એ જ પછી એક વખત ફિટ થઈ ગયું, નીકળવું મુશ્કેલ પડે. એમ નહીં પ્રમાણ નિક્ષિપ્ત છે એમાં ન્યાય સ્થાપનાનું કારણ જે લીધું છે એની પાછળ પણ બહુ ગંભીર વિચારણા છે, ઊંડી વિચારણા છે. ધ્યાન સાધક છે ને સમાધિ સાધ્ય છે, આત્મરુચિ સાધક છે ને અખંડ સુખ સાધ્ય છે. રુચિથી પુરુષાર્થ ઉપડે છે, રુચિ અનુયાયી વીર્ય અને વીર્ય છે એ સ્વરૂપની રચના કરે છે. એમાં સુખ ગુણની પણ શુદ્ધ પરિણામ સ્થિતિ ઉત્પન્ન થાય છે. તેથી રુચિ સાધક છે અને અખંડ સુખ સાધ્ય છે. આત્મરુચિ એ અનાત્મરુચિને તોડીને ઉત્પન્ન થયેલી રુચિ છે. રુચિ બે જગ્યાએ કદી રહેતી નથી. રુચિ ઉપર તો હવે આગળ લક્ષ્ય પોતે પેરેગ્રાફ પડે છે, ત્યાંથી રુચિનો બોલ એવું પાડે છે. મહત્વનો વિષય છે મુમુક્ષુની ભૂમિકામાં રુચિનો જે મુદ્દો છે એ બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે. મુમુક્ષુની ભૂમિકામાં મુમુક્ષુ જીવ દેવ ગુરુ શાસ્ત્ર સ્વાધ્યાય આદિ અનેક પ્રકારના નિશુભ યોગની પ્રવૃત્તિમાં હોય છતાં રુચિ ક્યાં છે એ બીજો વિષય થઈ જાય છે. એ જુદો જ મુદ્દો છે, જુદો ફેક્ટર છે. એનો જો ખ્યાલ ન રહ્યો તો પેલી બધી જે શુભ યોગની ક્યાં છે એ તો જે અનંત વાર કરી ચૂક્યો છો એ જ કોટીની છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે રુચિથી વાત જુદી પડે છે. એ આત્મરુચિ સાધક છે અને અખંડ સુખ સાધ્ય છે. એ રુચિથી અખંડ સુખ સદાશે. નય સાધક છે અને એકાંત સાધ્ય છે. નય છે સાપેક્ષ હોવાથી અથવા પોતાના વિષયને પ્રસ્થાપિત કરતો હોવા છતાં તેની મર્યાદામાં તે નય પ્રવર્તતો હોવાથી અથવા પ્રમાણપૂર્વક નય ચાલતો હોવાથી નય છે અનેકાંતને સાધે છે. એમ કહીને એમ કહું છે કે કોઈ નયનો એકાંત થતો હોય તો તે વિચારવાની ઉછાઈ છે, નહીં તો તેને કહીએ કે જે અનેકાંતને સાધે. અનેકાંતને ન સાધે તો એનું જે નયનું જ્ઞાન છે નયાભાસમાં જાય છે, અને ક્યાંય ને ક્યાંય તે નયની મર્યાદાને વટાવતા જે કાંઈ વજન જશે જે તે નય ઉપરનું, તે એકાંતને સાધશે ને અનેકાંતને તોડશે. નય સાધક છે ને અનેકાંત સાધ્ય છે, અને અનેકાંત સાધ્ય થતા તે અનેકાંત પોતે જ અમૃત છે એમ કહેવામાં આવે છે. અનેકાંત પોતે જ અમૃત છે એ અમૃતચંદ્રાચાર્ય એ વિશે લીધો છે. 47 શક્તિનું જ્યાં વર્ણન કર્યું ત્યાં કે અમે આ પરમાગમમાં આત્માને જ્ઞાન માત્ર કહ્યું છે, ત્યાં જ્ઞાન માત્રનો કોઈ એકાંત ન સમજે. જ્ઞાન માત્રમાં રાગાદી અને પરનો અભાવ લેવો છે, પરથી વિભક્તપણું લેવું છે અને પોતાના અનંત ગુણથી એકત્વ લેવું છે, એમ જ્ઞાન માત્ર પોતે જ અનેકાંતને સ્થાપે છે. અનેકાંતને સ્થાપતા એમાંથી અમૃતની ઉત્પત્તિ થાય છે, અનુભવ અમૃત એમાંથી નીકળે છે. તે વિશેને એમને 47 શક્તિના પ્રકરણનો ઉપઘાત કરતા એ વાત લખી છે. એ રીતે નય સાધક છે ને અનેકાંત સાધ્ય છે. નય દ્વારા વસ્તુના અનેક ધર્મોને સાધવામાં આવે છે, અને તેથી ચારે પડખેથી સમાધાન થાય છે અને અસમાધાન મટે છે. એ પણ સમાધિના અમૃતને સાધનારો અનેકાંત છે એમ વિચારી શકાય.
જય.